ઓમ શ્રી સાંઈરામ. ઈશ્વરમમાં બસંત કરેલી માતા, પ્રકરણ 13, નદી, રેતી અને સમુદ્ર. જુલાઈ 1957માં સ્વામી દિવ્ય જીવન સંઘના સ્વામી સચ્ચિદાનંદ સાથે ઋષિકેશ ગયા હતા. તે વર્ષના માર્ચ મહિનામાં વ્યંકટગીરી ખાતે સચ્ચિદાનંદ સ્વામી મળ્યા. ત્યાર પછી સ્વામી સાથે સંકળાયેલા જ રહ્યા. દિવ્ય જીવન સંઘના પ્રમુખ ઋષિકેશની વન યુનિવર્સિટીમાં સંસ્થાપક અને કુલાધિપતિ પ્રખ્યાત સ્વામી શિવાનંદ હતા. ઈશ્વરમ્માએ આ સ્વામી વિશે અમારી પાસેથી માહિતી મેળવી, તેમના મઠના મોટી સંખ્યાના શિષ્યોની માહિતી પણ મેળવી, સ્વામીના વિદવત્તા અને વૈદકીય વિદ્યા વિશેના જ્ઞાનની વાતો પણ સાંભળી. ઈશ્વરમ્માને કહેવામાં આવ્યું કે સ્વામી શિવાનંદની તબિયત સારી નથી અને સ્વામી સચ્ચિદાનંદજી એટલા જ માટે સ્વામી એટલે કે સત્યસાઈ બાબાને ઋષિકેશ લઈ જાય છે, જેથી સ્વામીની દિવ્ય કૃપા વડે પોતાના વૃદ્ધ ગુરુ સાજા થઈ શકે. ઈશ્વરમ્માએ ઘણા સંન્યાસીઓ અને આનંદો વિશે સાંભળ્યું હતું, તેમને જોયા પણ હતા. તેઓ અજ્ઞાન અને નિર્દોષતાને કારણે માતા તરીકેના વાત્સલ્યમાંથી મુક્ત ન થઈ શક્યા. એમની જીવનમાં માતૃત્વ જ મહત્વનું હતું, એટલે તેઓ ચિત્ર વિચિત્ર ભયથી પીડાવા લાગ્યા. પોતાની આસપાસ મોટી મોટી ઇમારતો ઊભી કરનારા સંન્યાસીઓની દ્રષ્ટિ મર્યાદિત હોય છે. જે લોકોએ શિષ્ય એકઠા કર્યા છે તેમની ગુરુતા ઓછી હોય છે. જગત તો એકમાત્ર છે, પણ દરેક સાધુ પોતે એકમાત્ર જગતગુરુ હોવાનો દાવો કરે છે. પરિણામે વિવાદ, સંઘર્ષ, નિંદા, પગ પેસારો, હકાલપટ્ટી, કાળો જાદુ, હુલ્લડ, યુદ્ધ, હિંસાનો જન્મ થાય છે. ઈશ્વરમ્માને વસિષ્ઠ અને વિશ્વામિત્ર બે મહાન ગુરુ વચ્ચેના મહાકાવ્યોમાં નિરૂપાયેલા ઝઘડાની પણ યાદ આવી ગઈ, એટલે ઈશ્વરમ્મા ઉત્તર ભારતની યાત્રાનું મૂલ્ય સમજી ન શક્યા. તેઓ મારી પાસે આવ્યા અને બીજાઓ પાસે પણ ગયા. કોઈ રીતે સ્વામી યાત્રાનો વિચાર માંડી વાળે છે કે નહીં તે તેમને ખબર નહોતી. અમે જ્યારે તેમની આંખો ખોલવા કહ્યું ત્યારે સ્વામીનો સંકલ્પ કોઈ કરતાં કોઈ રીતે બદલી ન શકે, ત્યારે તેમણે અમને ત્યાંના આનંદોની કપટનીટીઓ સામે સાવધ રહેવા જણાવ્યું. હવે મને ખબર પડી કે સ્વામીએ તમારા વિશે કહેલી એક વાત કેવી રીતે શક્ય બની હશે. મેં માતાને કહ્યું. તેમને પૂછ્યું, કઈ વાત? કોટાચેરુવના મંદિરોત્સવ દરમિયાન રંગમંચ ઉપર ભજવાતા નાટકમાં સ્વામી નાયકનો પાઠ ભજવતા હતા. તે વખતે એમણે ન કરેલા અપરાધ માટે પણ શિક્ષા ફરમાવવામાં આવી હતી. તમારા સ્નેહને કારણે તમે રંગમંચ ઉપર ધસી ગયા. તમે ભૂલી ગયા કે હજારો લોકો જે જોઈ રહ્યા હતા તે નાટક હતું. હા, એ નાટક હતું, પણ હવે એ ભય સાચો છે. તેમણે દલીલ કરી, તેમને અપંગ બનાવી દે કે પછી હું તેમનો ભય દૂર કરવા. આ સાંભળીને હસી પડ્યો. અમે પવિત્ર ગંગા નદી પર જઈએ છીએ. સ્વામીને આમંત્રણ આપનાર મહાન ગુરુ પાસે જઈએ છીએ. હજારો ઉચ્ચ અમલદારો, ન્યાયમૂર્તિ, મેજિસ્ટ્રેટના માર્ગદર્શક છે. સ્વામી સચ્ચિદાનંદ પણ સાધુ બન્યા તે અગાઉ મદ્રાસ સરકારમાં અમલદાર હતા, પણ તમે જ્યાં હો ત્યાં સાવધ રહેવું વધુ સારું, એમ ઈશ્વરમ્માએ તેમને સલાહ આપી. રામ રાજા હતા, કૃષ્ણની માતા કંસ રાજાની બહેન હતી, પણ અમે તો માત્ર ગરીબ ગ્રામજનો છીએ. સ્વામીને તો શાસ્ત્રોની ખબર પણ નથી. ઋષિકેશ તો ઋષિઓની ભૂમિ છે. ચિત્રાવતી તો વરસનો મોટો ભાગ સૂકી રહે છે, જ્યારે ગંગા બારે માસ જળથી ભરપૂર છે અને વેગથી વહેતી છે. સ્વામીને ત્યાં શા માટે લઈ જાઓ છો? તેઓ હજુ વાતનો કેળો મૂકતા ન હતા. સ્વામીએ કહેલ વાત નાખીને મારે વાતચીત બંધ કરવી પડી. માતા, સ્વામીએ તમને, મને અને આખા જગતને જે કહ્યું હતું કે તમે યાદ કરો, જીવનના પ્રથમ 16 વર્ષ તેમની લીલામાં જશે એ તમે અનુભવ્યા. બીજા 16 વર્ષ મહિમા ચમત્કારોમાં પસાર થશે એ પણ આપણે માણ્યા. હવે તેમની ઉંમર 32ની થવા આવી છે. તે વર્ષોમાં તેમણે પોતાની કઈ કામગીરીની વાત કહી છે? ઉપદેશ, શિક્ષણ દ્વારા જગતનું પરિવર્તન. એટલે હવે તેઓ હિમાલયના ઋષિઓને શીખવવા જાય છે. આપણે જોઈએ અને અચરજ પામીએ, તેમની પ્રશંસા કરીએ, તેમની પૂજા કરીએ. સ્વામીની અનુપસ્થિતિના 3 અઠવાડિયા સુધી સ્વાભાવિક રીતે તેઓ ભારે ઉત્તેજનામાં રહ્યા હતા. જ્યારે સ્વામી પરત ફર્યા ત્યારે પુટપર્તિમાં સૌથી વધુ રાહત અને આનંદનો અનુભવ ઈશ્વરમ્માએ કર્યો. સ્વામીના પિતાએ પણ ઈશ્વરમ્માની વાત ન પાડીને તેમની ચિંતામાં ભાગ લેવાની ના પાડી, તેમને સાંભળવાની પણ ના પાડી હતી. સ્વામીએ જ્યારે તેમની અદ્વિતીય વર્ણન શૈલીમાં હરદ્વારના ઘાટ, મથુરાના મોર, સતલજની હાઉસ બોટનું વર્ણન કર્યું ત્યારે ઈશ્વરમ્માને પણ સ્વામી બીજી વખત યાત્રા કરે ત્યારે તે ટુકડીમાં જોડાવા માટેની ઝંખના ઉગી. ખાસ તો મહાકાવ્યોમાં નિરૂપિત સ્થળ કે મંદિરો દ્વારા પવિત્ર થયેલા સ્થળની ઝંખના કરવા લાગ્યા. જન્મ શિવની કૃપાથી થયો હોવાને કારણે તેમનું નામ ઈશ્વરમમાં પડ્યું એ વાત તેઓ ભૂલી ન શક્યા અને સદા સ્મરણમાં રાખતા હતા. એટલે સાચા ભક્તોએ જીવતા અને પ્રવૃત્તિમય રાખેલા મંદિરોના ભગવાનની પૂજા કરવાની જો તક મળે તો ગુમાવવી નહીં એવું તેમણે અનુભવ્યું. સુરંદઈ ગામની મુલાકાત લઈ સ્વામી કૃપા વરસાવે એવી ભક્તોની માંગ હતી એટલે સ્વામીએ પોતાની ઉપસ્થિતિનો લાભ તેમને આપવાનો નિશ્ચય કર્યો. તે વખતે તેમણે સૂચવ્યું કે ઈશ્વરમમાં ઘરની વહુઓ અને બીજી સ્ત્રીઓ સાથે જોડાઈ શકે. સ્વામી કોઈમ્બતુર રત્ન સભાપતિ પેરૂરનું મંદિર, ત્રિવેન્દ્રમ પદ્મનાભ મંદિર, કોટલમ ધોધ, પવિત્ર તામ્રપર્ણીનો અને કન્યાકુમારી થઈને જવાના હતા. ઈશ્વરમમાં મદ્રાસમાં મિલાપોર ખાતે પાર્થ સારથી મંદિરના આકાશને આંબતા ગોપુરોથી આકર્ષાયા હતા. તેઓ વધુ મંદિરો જોવા માંગતા હતા અને માનવીય મહત્વાકાંક્ષાના આવા પ્રતીકો ઊભા કરવાની પ્રેરણા આપનારા દેવોની પૂજા કરવા માંગતા હતા. ત્રિવેન્દ્રમમાં સ્વામી અને તેમની મંડળી સુરંદઈ ભાઈઓમાંના એક ભાઈના સસરાને ત્યાં રહ્યા. તેઓ ક્યાંક હેડમાસ્ટર હતા. ઈશ્વરમ્માની સ્ત્રીઓની મંડળી સાથે ખૂબ મજા પડી કે આગળ 3 સમુદ્રના સંગમ પાસે તેમણે પગ ઝપકોડ્યા ત્યારે મદ્રાસથી પણ તેમને વધુ આનંદ થયો. જ્યાં ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના પાણી ભેગા મળતા હતા ત્યાંના સમુદ્રની વિશાળતા તેમણે ધરાઈ ધરાઈને નિહાળી. સ્વામીએ બહુ જલ્દી પશ્ચિમ કાંઠાની મુલાકાત પણ લીધી. વર્ષો જૂના ભક્ત કેરળના રાજ્યપાલ ડૉક્ટર બી રામકૃષ્ણ રાવને ખબર પડી કે સ્વામી આવ્યા છે અને પોતે જ્યાં રહે છે તે જ શહેરમાં 3 દિવસથી તેઓ રહે છે અને એમને ખબર પણ પડવા દીધી નથી. રાજ્યપાલે પોતાના ગુરુની ઈશ્વરની હાજરીનો ખ્યાલ ન આવવા બદલ પોતાની જાતને દોષ દીધો અને થયેલી ભૂલ સુધારી લેવાની તક વર્ણન કર્યું. આ વખતે સ્વામી ઈશ્વરમમાં તથા કાર ભરીને ભક્તોને લઈને આવ્યા. સ્વામી આટલી મોટી સંખ્યામાં રાજભવન ખાતે ઉતરવા તૈયાર ન થયા. પોતાની સાથે રાજા રેડ્ડીને અને મને જ રાખ્યા. આમ છતાં રાજ્યપાલની પત્નીએ ઈશ્વરમ્માને ત્યાં રાખવાનો આગ્રહ કર્યો જેથી તેઓ તેમની સરભરા કરી શકે એટલે સ્વામીએ નમતું જોખ્યું. પણ ઈશ્વરમ્મા ખાસ ધ્યાન અપાય એ પરિસ્થિતિથી દૂર રહ્યા. તેઓ હંમેશા સ્ત્રી ભક્તોના જૂથમાં જ ભળી જવા માગતા હતા. એ ભક્તો ઈશ્વરમ્માની પ્રતિષ્ઠા પ્રત્યેની ભીતિને આદર આપતા હતા. ઈશ્વરમ્મા હંમેશા ઈશ્વરને જન્મ આપનાર માતા પ્રત્યે જોરશોરથી ભક્તિભાવ દાખવે એ સ્થિતિથી પણ દૂર રહેવા માગતા હતા એટલે તેઓ આ ભવ્યતાથી દૂર રહ્યા અને તે પ્રસંગે હેડમાસ્ટરને ત્યાં જ જવા રહ્યા. તેમનું ઘર પદ્મનાભ સ્વામીના મંદિરની પાસેની શેરીમાં જ હતું. આ નમ્રતા તે કોઈ દેખાવ નહોતો. તેઓ કેમેરા સામે ખૂબ જ શરમાળ હતા અને ફોટો લેવાય તેની હંમેશા રગઝક કરતા હતા. આ દેખાવ કરવા માટેની નમ્રતા ન હતી કે સદગુણ તરફ બધાનું ધ્યાન એ રીતે ખેંચવાનો આશય પણ નહોતો. અભિમાની ન હોવાનું પણ ઘણા અભિમાન લે છે. તેઓ પ્રશસ્તિ સામે વાંધો ઉઠાવે છે પણ જો પ્રશસ્તિ ન મળે તો દુઃખી થાય છે. પણ ઈશ્વરમ્માનો સ્વભાવ જ આવી પ્રતિષ્ઠાને પ્રતિકૂળ હતો. તેઓ નાનકડા ગામમાં ઉછર્યા હતા અને સ્ત્રીઓની પ્રવૃત્તિઓના વિસ્તારોની તેમના પૂર્વજોએ આંકેલી સીમા મર્યાદા જાળવીને રહેતા હતા. નિયતિએ તેમના આંગણે સેંકડો ભાષાઓની, બધી જ જ્ઞાત જાતની, બધા જ વર્ગ સંપ્રદાયની સ્ત્રીઓને આવકારી હતી. તેઓ એ બધી સ્ત્રીઓને આવવા દેતા અને તેઓને બોલવા પણ દેતા. પણ તેમના શબ્દોનો શું અર્થ થાય છે તે જાણવાની ભાગ્યે જ જિજ્ઞાસા દાખવતા. તેમણે પોતે કબૂલ કર્યું છે કે જે ઈચ્છાઓ પાર ન પડી શકે, જે પ્રશ્નો તમે ન ઉકેલી શકો, તેની ચિંતા શા માટે કરવી? મુલાકાતીઓને ગેરમાર્ગે દોરવા માંગતા ન હતા. પોતાને જેમનામાં રસ છે તેવાઓને માટે સ્વામીની કૃપા મેળવી આપશે, સ્વામીની મુલાકાત કરાવી આપશે, એવી વાતો તેઓ કોઈને પણ કહેતા ન હતા. સ્વામીની કૃપા મેળવવા ઝંખતા લાખો લોકો છે, અને એવા લોકોમાં તેમાંના પણ તેઓ પોતે એક છે એ વાત તેઓ જાણતા હતા. તેમને પોતાના પતિ માટે ખૂબ જ આદરભાવ હતો, પણ એને કારણે પરસ્પર અંતર રાખવાનું, વાતચીત નહીં કરવી, એક જ બેઠક પર કે એક જ ઓરડામાં સાથે નહીં બેસવાનું, આવા આચાર વિચાર તેઓ પણ પાળતા હતા. પેડા વેંકપ્પા રાજુમાં આવે ત્યારે તેઓ અંદરના ઓરડામાં સરકી જાય અને વાતચીતની બધી તક તેઓ જતી કરતા. પણ સ્વામીના જન્મદિવસે કર્તવ્યના ભાગરૂપે તેમણે ભક્તોની યાચના માનવી પડતી. માતા પિતા તરીકે પોતાનું સન્માન થવા દેવું પડતું અને નિલયમ સુધીની યાત્રામાં તેમણે જોડાવું પડતું હતું. બદ્રીનાથ અને બનારસમાં પ્રાચીન શાસ્ત્રકારોએ સૂચવ્યા મુજબ પતિ પત્નીને સાથે બેસીને પવિત્ર મૂર્તિઓની પૂજા કરવી પડતી. વાસ્તવમાં પત્નીની ગેરહાજરીથી પૂજાનું ફળ પણ પ્રાપ્ત ન થાય. પુરુષ દ્વારા અપાતી પ્રત્યેક ભેટ સ્ત્રીની માન્યતા સહિતની હોવી જોઈએ. પુરુષ હાથમાં સિક્કા પકડી રાખે અને સ્ત્રી તેના પર થોડું પાણી છાંટે, પછી જ તે સિક્કાઓનું દાન કરી શકાય. રામે તો સીતાને વનમાં મોકલી દીધા હતા, પાછી બોલાવાય તેમ ન હતા. એટલે જ્યારે વૈદિક યજ્ઞ કરવાનો આવ્યો ત્યારે પોતાની પડખે સીતાની પ્રતિમા સુવર્ણની બનાવી અને તેને રાખી, ત્યારે જ પુરોહિતોને અને શાસ્ત્રોને પ્રસન્ન કરી શકાયા. આ અને આવા પ્રસંગોએ ઈશ્વરમાં આદર્શ હિન્દુ સ્ત્રી હતા. મને એક પાછળથી બનેલ ઘટનાનું વર્ણન કરી દેવા દો. સ્વામી અને ભક્તો બનારસ જવા જે દિવસે લખનૌથી રવાના થયા ત્યારે રાજ્યપાલના સેક્રેટરીએ કારની સવારી માટે પ્રોટોકોલ તૈયાર કર્યો. પાઇલોટ કાર, પછી સ્વામી અને રાજ્યપાલની કાર, પોલીસ કાર, માતા પિતાવાળી રોલ્સ રોયલ, સેક્રેટરીની કાર અને સનાતન સાથીના તંત્રીની કાર. પણ ઈશ્વરમ્માએ આ વિશિષ્ટ સન્માનની ના પાડી. તેઓ પોતાની કારમાં સ્ત્રી ભક્તોને રાખવા માંગતા હતા, જેથી તેઓ તેમની સમક્ષ હસી મજાક કરી શકે અને રંગબેરંગી પ્રસંગોનું વર્ણન કરી શકે. તેમણે બીજાઓની હાજરીમાં સ્વામીના ચમત્કારો જોયા હતા, પણ તેમનો પ્રતિભાવ આશ્ચર્યનો નહીં, ચિંતાતુર હતો. તેમની દ્રષ્ટિએ તો એક ચમત્કાર પછી બીજો ચમત્કાર હોવાનો જ, એનાથી આકર્ષાયેલા લોકો બીજાની માંગણી કરવાના જ. માને તો ડર હતો કે પ્રત્યેક ચમત્કાર સ્વામીની આધ્યાત્મિક શક્તિનો ક્ષય કરે છે. નગરના કેટલાક લોકોએ તેમને ખાનગીમાં કહ્યું હતું કે સ્વામી બહુ ઝડપથી આ શક્તિનો ઉપયોગ કરે છે, એટલે તે શક્તિ હવે લાંબુ ન ટકી શકે. તેમણે આ વિશે સ્વામીને એક બે વખત કહેવાની હિંમત પણ કરી, પણ તેમને ઉત્તર ન મળ્યો. ઓ, મારે દરેકને સુખી કરવાના છે, હું આ જ માટે આવ્યો છું. ગરીબોને અને દુઃખી લોકોને આનંદધામમાં લઈ જવા, તેમનો આનંદ એ જ મને ટકાવનાર અન્ન છે. અન્ન રાત દિવસ સવાર સાંજના ભોજન દરમિયાન જ્યારે જ્યારે વિચાર કરતા ત્યારે ઈશ્વરમાં સમક્ષ આ પ્રશ્ન આવતો, બીજાઓનો આનંદ તેમને માટે ભોજન કઈ રીતે બની શકે? મદ્રાસ, બેંગ્લોર અને હૈદરાબાદની 6-7 સ્ત્રી ભક્તો અને તેમની દીકરીઓ એ ઓરડામાં ટેબલ આગળ બેઠી હતી. તેઓ જે ભોજન લેતા હતા તે જોઈને કોઈને આનંદ થતો ન હતો. તેઓ બહુ ઓછું ખાતા હતા, બહુ ઓછું માણી શકતા હતા. તેમણે બાજુ પર ઘણું બધું મૂક્યું. તેમને કોઈ ખાસ પસંદગી ન હતી, તેમને ખાસ ભૂખ ન હતી, કોઈ સ્વાદ સંતોષવાનો ન હતો, કોઈ ભૂખ શમાવવાની ન હતી, કોઈ સમય ફાજલ પાડવા માટે હતો નહીં. આ આનંદહીન વાતાવરણમાંથી તેમને કઈ રીતે પોષણ મળે? તેમણે પ્રાર્થના કરી, વિરોધ કર્યો, આગ્રહ રાખ્યો, પણ કશું ન વળ્યું. તેમની હઠ સંતોષવા એક કોળિયો લીધો અને સ્વામી ઊભા થઈને ચાલતા થયા. આ અવતારના લક્ષણ સાથે મેળ ખવડાવવા ઈશ્વરમ્માને ખાસો સમય લાગ્યો. તેઓ જ્યારે જ્યારે સમય ફાળવી શકતા ત્યારે યજમાનના રસોડામાં જઈને સ્વામી માટેની રસોઈની વાનગીઓ સૂચવતા. જો વાનગી તેલુગુ હશે, ખાસ તો પુટપાટીની આસપાસની રાયલસીમાની વાનગી હશે, તો સ્વામીને વધુ ગમશે એવું તેમનું માનતા હતા. એક વખત સ્વામી નવાનગરના રાજમાતા સાથે જામનગરમાં હતા. ઈશ્વરમ્માને ડર લાગ્યો કે પોતાના પુત્રને ગુજરાતી રસોઈ અનુકૂળ નહીં આવે. તેઓ રાજમહેલના રસોડામાં ઘૂસી ગયા અને ચાર બાફેલા કઠોળનો સૂપ બનાવવાની સંમતિ મેળવી. અમે જ્યારે ભોજન લેવા બેઠા ત્યારે સ્વામી ટેબલ પર હતા. તેમની સામે ડાબી બાજુએ જમણી બાજુએ સ્ત્રી પુરુષો બેઠા હતા. હું તેમને માતા સાથે વાત કરતા સાંભળી ગયો. મને ગમી, કપ ભરીને લીધી. મને તો સમજ ના પડી એટલે સ્વામીએ ફોડ પાડ્યો. તેને એમ લાગ્યું કે મને ગુજરાતી રસોઈ નહીં ભાવે એટલે તેણે જાતે ફૂટ પરથી ચાર મારા માટે બનાવી. માતા ચિંતા સદા કર્યા કરતા. તેમની આંખો હંમેશા તેમના ટેબલ પરની વાદળીઓમાંથી કેટલું ચાખ્યું તેના પર જ રહેતી. તેમણે પોતે લાદેલા સંયમને કારણે તેમની તબિયત કેવી રહે છે તે જોવા માતા ઈશ્વરમાં સદા આતુર રહેતા. આર્નોલ્ડ શુલમાન સાઈબાબામાં જણાવે છે કે એક વખત ઈશ્વરમ્માએ કોઈ હાજર ન હતું તો પણ ફરિયાદ કરી કે આટલું બધું સતત કામ કરે છે પણ સ્વામી પૂરતું ભોજન કરતા નથી. તેમના શબ્દ ડૉક્ટર જયલક્ષ્મીએ અનુદિત કરી બતાવ્યા. તેમને રસોઈ ગમતી નથી. નાનો હતો ત્યારે ભોજન બહુ ગમતું હતું. હું તેને રાંધીને ખવડાવતી હતી પણ હવે મારા હાથની રસોઈની તેમને તો દરકાર નથી. તેઓ એમ જ કહે છે કે તારે હવે આરામ કરવાનો, શાંત રહેવાનું અને આવી બાબતોની ચિંતા ન કરવી. 1970માં શુલમાન જ્યારે પ્રશાંતિ નિલયમાં હતા ત્યારે ભગવાન 44 વર્ષની ઉંમર હતી. ઘરમાં ગમે તેટલું કામ હશે તો પણ સ્વામી જ્યારે જ્યારે બહાર જશે ત્યારે પોતે સાથે જશે એવી મનોમન પ્રતિજ્ઞા ઈશ્વરમ્માએ કરી લીધી હતી. તેઓ જો ઉત્તર ભારત જશે તો તેમની સાથે જઈશ જ. એક તક મળતા 3 વર્ષ લાગ્યા. 1960માં સ્વામી થોડા દિવસ ડૉક્ટર બાલકૃષ્ણ રાવને ત્યાં ગાળવા તૈયાર થયા હતા. ડૉક્ટર રાવ ત્રિવેન્દ્રમ છોડીને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે લખનૌ ગયા હતા. રાજ્યપાલના પત્ની પોતાને સાથીઓની વચ્ચે ખાસ માનપાન પ્રતિષ્ઠા ધ્યાન મેળવ્યા વિના છૂટથી ફરવા દેશે એ જાણીને ઈશ્વરમ્માને ખૂબ આનંદ થયો. એ મુસાફરી પાછી અયોધ્યા, કાશી, પ્રયાગની હતી. સ્વામી સાથે જનારા 20 ભક્તોની મંડળીમાં સ્વામીના પિતા પણ હતા. આ યાત્રાએ તેમને મહાકાવ્યોમાં વર્ણવાયેલી સરયુ, યમુના, ગંગામાં સ્નાન કરવાની તક આપી. માતા તો જાણે કૃતકૃત્ય થયા. તેમણે અયોધ્યામાં રામાયણમાં ડૂબકી મારી રામે પોતાના અવતારને અંતે ચૂપચાપ સરયુના પાણીમાં પ્રવેશ કરી પોતે જે દિવ્યધામમાંથી આવ્યા હતા ત્યાં પાછા ગયા હતા તે વાત તેમના સ્મરણમાં આવી અને તેમના હૃદયને તીવ્ર આઘાત લાગ્યો. યમુના તો તેમને માટે કૃષ્ણની ચિત્રાવતી હતી. માતા પિતા ગંગાજળ લઈને કાશીના વિશ્વનાથ મંદિરમાં ગયા અને ભગવાન તથા વેદ મંત્રો ઉચ્ચારતા પુરોહિતોની હાજરીમાં તે જળનો અભિષેક તેમણે કરાવ્યો. સ્વામીએ પછી વર્તુળાકાર રત્ન પેદા કર્યું. લિંગને તેણે વધુ ઓપ આપ્યો અને પરમાત્માનું તેજનો વિસ્તાર કર્યો. સદભાગ્ય પણ દુર્ભાગ્યની જેમ એકલું નથી આવતું. એક વખત સ્વામીની કૃપા સાંપડે એટલે અવારનવાર એ ભાગ્ય સાંપડ્યા જ કરે છે. 1961ના જૂનમાં માતાને સ્વામી સાથે ઉત્તર પ્રદેશની યાત્રાએ જવાની બીજી તક મળી. તે બદ્રીનાથની યાત્રા હતી. હિમાલય વિસ્તારની બધી યાત્રાઓમાંની સૌથી વધુ ફળદાયી અને બધાને જે યાત્રા કરવાનું મન થાય તેવી યાત્રા હતી. મંડળીમાંથી અનેક નામોની ભયંકર કાપકૂપી કરીને સ્વામીએ છેવટે તો સ્ત્રી પુરુષોને પોતાની સાથે આવવા દીધા જેથી તેઓ યાત્રા દરમિયાન સ્વામીની ઉપસ્થિતિનો લાભ લઈ શકે. તેઓ મદ્રાસથી દિલ્હી સુધી ગ્રાન્ડ ટ્રંક એક્સપ્રેસમાં બેસી ગયા. ત્યાંથી હરદ્વાર બસમાં ગયા. ત્યાં રાજ્યપાલ અને બીજા 50ની ટુકડી તેમની સાથે જોડાઈ હતી. પછી ભક્તો વધુ સાંકડી બસોમાં બેસીને હિમાલયના નદી કાંઠાની કરાડો પરથી અસ્વસ્થ કરી મુકતી સડકો પરથી ચાલી નીકળ્યા. મેદાન પર આવતા શ્રીનગરમાં પહેલો મુકામ હતો. એ વિસ્તારના આદિવાસી લોકો ડુંગરોની ધાર ચડીને ઢોળાવો ઉતરીને ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. તેમનો આનંદ તો સમાતો નહોતો. પગ દુખી ગયા ત્યાં સુધી તેમણે ગીત નૃત્ય કરીએ જ રાખ્યા. ફૂટપથ્થીમાં લંબારી જૂથના જેવું આ લાગ્યું. ઈશ્વરમ્માએ મને ધીમેથી કહ્યું, માત્ર આ લોકો નાના બાળકોની જેમ હસતા એકબીજાની મશ્કરી ઉડાડતા નાચે છે. ઉતાવળા ભોજન પછી તરત જ અમે બીજે દિવસે સવારે બસમાં બેઠા. ઋષિકેશથી જતો રસ્તો આમ તેમ અમળાતો હતો, એટલે બસો કૂદતી હતી, આમ તેમ ડોલતી હતી, અમને અસ્વસ્થ કરતી હતી. પહેલાં જ ધડાકે થોડાક તો માંદા પડી ગયા. પિતા અવારનવાર ઉલટી કરતા હતા કારણ કે બસ ખૂબ વળાંકો લેતી હતી. શ્રીનગર ખાતે આખી રાત તેમને વધુ તાવ રહ્યો. બીજે દિવસે સવારે અમે 100 જણ બસમાં બેસવાને વીંટળાઈ વળ્યા ત્યારે જણાવવામાં આવ્યું કે તેઓ ગંભીર છે અને ડૉક્ટરને જોખમ લાગે છે. માતા તો અપવાદરૂપ હિંમત બાજ હતા જ. સ્વામીએ આપણને હરદ્વારમાં કહ્યું ન હતું કે આપણે નારાયણને મળવા સાચા નારાયણને સાથે લઈને જઈએ છીએ. તેઓ આવશે એટલે એ તો સારા થઈ જશે અને ચાલશે પણ. આ માહિતી મળી ત્યારે સ્વામી સ્નાન લેતા હતા. તેઓ નિરાંતે ચિંતા વિના આવ્યા. બીમાર પિતાની જોડે બેઠા નાડી પર હાથ મૂક્યો અને કહ્યું, વાંધો નથી, તમે ખોટા ગભરાઈ ગયા, જાઓ બધા બસમાં બેસી જાઓ. અમે તેમની આજ્ઞા માની. પિતા મારી જમણી બાજુ આખો વખત બેઠા રહ્યા. સ્વામીએ આશીર્વાદ આપ્યા એટલે બસ ચાલી. સ્વામીરૂપી નારાયણમાં માતાની શ્રદ્ધા અવિચળ હતી. જોશીમઠથી મંડળી કાં તો પગે ચાલીને, કાં તો ઘોડા પર, કાં તો 4 પહાડી માણસો ઉંચકીને લઈ જાય તે ડોલીમાં બેસીને જઈ શકે. બીજાઓની જેમ માતાએ પણ જાડું ગરમ સ્વેટર અને ગળાની આસપાસ મફલર વીંટાળ્યા હતા, ગોગલ્સ પહેર્યા હતા જેથી બરફ પડતા સૂર્યકિરણોથી આંખ અંજાઈ ન જાય, આંખોને ઈજા ન થાય. ડાબી બાજુએ ઢોળાવ અને જમણી બાજુએ સાંકડી ખીણ, એ બેની વચ્ચે સાંકડી પટ્ટીમાંથી સાચવી સાચવીને રસ્તો કરવાનો. સ્વામી અને રાજ્યપાલ પગે ચાલીને પોતાની પાછળ લગભગ 70 જેટલા કૃત નિશ્ચયી પગપાળાઓને દોરતા હતા. તેમની પાછળ ઘોડા, ડોલી અને ખુરશી ઉપર ભયભીત સવારો આવતા હતા. ઈશ્વરમ્મા કોઈ પહાડીની પીઠ પર ખુરશીની ટોપલીમાં બેઠા હતા. આવી રીતે બેઠેલા લોકો નિરાંત અને સગવડ અનુભવતા હતા તે જોઈ તેમણે આ પસંદ કર્યું હતું. પણ એક બાજુએ ભયાનક જોખમ અને બીજી બાજુએ આવી પડનારી દુર્ઘટના જોઈ સાથે જ પરસેવે રેબઝેબ પહાડી જોયો ત્યારે તેમણે પોતાની સગવડ બદલવાનો વિચાર આવ્યો. તેમણે તેલુગુમાં ટોપલી પસંદ કરવા બદલ પસ્તાવો કર્યો અને શેરપા તો મૂંગો મંતર થઈને ઊભો રહી ગયો. તેને ડર હતો કે હવે થોડા પૈસા આપીને તેને આ લોકો રવાના કરી દેશે, પણ માતાએ આગ્રહ રાખ્યો કે જાણે મંદિરના પગથિયાં આણી દીધી છે એમ માનીને જ પૂરેપૂરા તેણે પૈસા ચૂકવ્યા. પેલાએ છુટકારાનો દમ લીધો અને વધુ માંગ્યા. સાડીની છેડેની ગાંઠ છોડી માતાએ તેના હાથમાં રૂપિયો મૂક્યો. પછી પ્રમાણમાં વધારે સગવડવાળી ડોલી લાવવામાં આવી અને 2 પહાડી માણસોએ કાવડની જેમ ખભે ઉંચકી લીધી. તેઓ ગીત ગણગણતા ચાલી નીકળ્યા. અમે જ્યારે બદ્રીનાથ પહોંચ્યા ત્યારે માતા માટે અને અમારા માટે એ તો પરીઓનો મુલક હતો. ઊંચા શિખરો ઉપર બરફ પથરાયેલો હતો, પાસેના ખડક ઉપર પણ બરફ હતો. એ સ્થળ એટલું બધું ઊંચે હતું કે ત્યાં ભાગ ચડતો નહોતો. દરેક વ્યક્તિ ભગવાનની પ્રાર્થના કરતી. થરથર ધ્રુજતા ધ્રુજતા ભારે પવન, ધસમસતો ગરજતો પ્રવાહ, પાસે જ ભેખડની તિરાડમાંથી ગરમ પાણીનો ઝરો, મંદિરમાં મૂર્તિની પાસે કલાકો સુધી માતા બેઠા, તેમની આસપાસ નાની મંડળી હતી. તેઓ જે અક્ષુણ ભવ્યતાના જગતમાં આવી ચડ્યા તે પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત કરતા હતા. બદ્રીનાથના પવિત્ર મંદિરમાં નારાયણની પથ્થરની મૂર્તિ હેઠળથી સ્વામીએ લિંગ કાઢ્યું. આની ભેટ શિવે કૈલાસ ખાતે શંકરાચાર્યને આપી હતી. નારાયણની સ્થાપના કરતા પહેલા શંકરાચાર્યજી લિંગની સ્થાપના કરી હતી. સ્વામીએ આમ બધું જણાવ્યું. તેમણે નિર્દોષ બનીને પૂછ્યું, તે શા માટે અત્યારે બહાર કાઢ્યું? આશીર્વાદ આપવાની, પ્રાર્થનાઓનો પ્રત્યુત્તર આપવાની, વરદાન આપવાની શક્તિઓ તેમાં સિંચવા માટે. ઈશ્વરમાં સ્ત્રીઓની વચ્ચે બેઠા હતા એટલે તેમની સમજૂતી તેમને સંબોધીને અપાતી હતી. આ રહસ્યપૂર્ણ વિધિની પ્રક્રિયાના સોપાન સમજાવવામાં સ્વામીએ મદદ કરી. આ લિંગ જે ઉદ્ભવ્યું હતું તે મૂર્તિના પાયામાંથી કાઢવામાં આવ્યું છે. મેં સર્જેલ આ ચાંદીના પાત્રમાં જે પવિત્ર જળ છે તે ગંગાના મૂળમાંથી પ્રગટેલું પાણી છે. આ સોનેરી બીલીપત્રો લિંગ પૂજા માટે સૂચવાયા છે. સ્વામીએ હાથ હલાવતા આ વાત કહી. એ દરમિયાન અમારામાંના બ્રાહ્મણ પંડિતો લિંગ સ્વરૂપે દેખાતા શંકર ભગવાનની સ્તુતિ વેદ મંત્રોથી કરવા લાગ્યા. એક જણ હાથ જોડીને ઊભો રહ્યો, સ્વામી થુમ્મ પુષ્પ, હા એ હિમાલયની ખીણોમાં કે ઢોળાવા પર ઉગતા નથી, ઉગે છે, લો આ રહ્યા. તેમણે હાથ ઘુમાવ્યો અને વિચિત્ર લાગે પણ થોડા તાજા ઝાકળભીના થુમ્મ પુષ્પ તેમના વતનમાંથી આવી ચડ્યા. સ્વામીએ લિંગની આસપાસના સોનેરી પર્ણોના ઝુમખા ઉપર મૂક્યા. પછી સ્વામીએ કહ્યું, એ પૂરું થયું, શિવશક્તિથી અંકિત થયું, હવે પાછું જતું રહેશે. એટલે લિંગ ફરી અદ્રશ્ય થઈ ગયું. બીજે દિવસે બ્રહ્મકપાલ લીસા પથ્થરનો પોળો ગોળાકાર ભાગ નામના પવિત્ર સ્થળે આવી પહોંચ્યા. ઈશ્વરમ્મા અને પેડા વેંકમ્મા રાજુએ એક પુષ્કળ રાહત આપનારો વિધિ કર્યો. તેનાથી પૂર્વજોના ઋણમાંથી છુટકારો મળતો હતો. અમારા હાથમાં ચોખા અને તલ તૈયાર હતા. એ ત્રેવડા પવિત્ર સ્થળે મંદિરના મુખ્ય પૂજારીએ નારાયણે ધરાવેલા નૈવેદ્યમાંથી થોડો ભાગ અમારે ત્યાં ધરાવવાનો હતો. તમારે માનવું હોય તો માનો, પણ મરણ પામનારાઓ એ પ્રસાદથી કાયમ માટે ક્ષુધામુક્ત થવાના હતા. તેઓ તો આશીર્વાદ પામ્યા, કારણ કે મંત્રો દ્વારા બોલાવવામાં આવતા આત્માઓની આગળ વિધિપૂર્વક જે પ્રસાદ ધરાવ્યો તેને અમારા હાથમાં મુખ્ય પૂજારીએ નહીં પણ નારાયણે, એટલે કે ભગવાન શ્રી સત્યસાઈના વિશે આવેલા નારાયણે મૂક્યો હતો. હજારો વર્ષોથી લાખો લોકો એવું માને છે કે આ વૈદિક વિધિ બ્રહ્મ કપાલ આગળ થતો હતો અને એકવાર મૃતજનોને આ પવિત્ર ભોજન આપો પછી તેમને માટે કશું કરવાનું રહેતું નથી, કારણ કે હવે તેઓ મન અને મંત્રની સીમાઓ પાર પરમાનંદના અનંત ધામમાં પહોંચી ગયા. આ પવિત્ર પ્રસાદ ભગવાનના સ્પર્શે રહસ્યમય શક્તિ ધરાવતો થયો હતો. એ માત્ર આપણા પ્રિયજનોને જ વેચવાનો ન હતો. પરંપરા અને કરુણા તો એમ કહે છે કે નામ દઈને જે પૂર્વજોને આપણે બોલાવીએ છીએ તે ઉપરાંત ભાઈઓ, સાથી, નિશાળના ભેરુ અને શિક્ષકો, પાળેલા અને માનીતા, માલિકો અને નોકરો, મિત્રો અને દુશ્મનો પણ અલકનંદાના પવિત્ર કાંઠે બ્રહ્મ સ્થળે અપાતી દિવ્ય ભેટમાં ભાગીદાર બને. તે દિવસ તો ઈશ્વરમ્માનો ધન્ય દિવસ હતો. હૃદયસ્પર્શી વિધિમાં તેમના વિચાર વર્ષો સુધી પરોવાયેલા રહ્યા. હિમાલયના શિખરોમાં ગાળેલી આ સમાધિસ્થ પળોની સાક્ષી સ્ત્રીઓને ફરી મળી તેમને રાહત થતી. તેઓ બદ્રીનાથથી પાછા ફર્યા તેના 4 માસ પછી ભારતના બધા જ પ્રદેશોમાંથી ઉત્તર પ્રદેશ સહિત વેદ પંડિતો પુત્પત્તિ આવી ચડ્યા. તેનાથી માતાને કેટલું બધું આશ્ચર્ય થયું તેનો વિચાર કરી જુઓ. સ્વામીની દ્રઢ ઈચ્છાથી તેઓ યજ્ઞ કરવાના હતા. દૂર દૂરના ઝાંખા ભૂતકાળમાં જે આકરા નિયમો નિર્દેશ્યા હતા તેને ચુસ્તપણે વળગીને તેઓ વિધિ કરવાના હતા. પંડિતોએ અમૂલ્ય દિવ્યશાસ્ત્રોના સાક્ષાત પ્રેરણાદાતા એવા વેદ પુરુષ તરીકે સ્વામીની પૂજા કરી. આખા ગામે 7 ભવ્ય દિવસો દરમિયાન વેદ પુરુષની સ્તુતિ આખા ગામમાં સાંભળી. પવિત્ર અગ્નિમાં ઘી, ચંદનકાષ્ઠ હોમવામાં આવ્યા અને પ્રાચીન શાસ્ત્રોમાંથી મંત્રો ઉચ્ચારવામાં આવ્યા. પંડિતોએ જણાવ્યું કે અમે ભગવાનની ઉપસ્થિતિથી ઉપકૃત થયા છીએ. ફૂટપાથથી પવિત્ર સ્થળ બન્યું છે જ્યાં ઘણી સદી અને બધા દેશો આવીને ભળતા હતા એ જાણી માતાના આનંદનો પાર અપાર હતો. સ્વામીના ચમત્કારો વધુ ને વધુ રહસ્યપૂર્ણ બનતા હતા. ખરે જ સ્વામી માનવ જાતના ગુરુ હતા. ગુરુ પૂર્ણિમાના રોજ ઈશ્વરમાં આમ વિચારતા થઈ ગયા. આ વાર્ષિક તહેવારે વિદ્યાર્થીઓ અને શિષ્યો તેમના ગુરુને નમસ્કાર કરે છે. ખ્યાતનામ ગુરુના સમૂહ સ્વામીને અંજલિ આપવા આવ્યા હતા.
શાંતિ શાંતિ શાંતિ.